આહાર જાગૃતિ એ રક્ષી લેવા વ્રત.
દાદા, ખોરાક અને જ્ઞાનને શું લેવા દેવા?
ખોરાક ઓછો હોય તો જાગૃતિ રહે, નહીં તો જાગૃતિ રહે જ નહીં ને.
દાદા, ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે?
બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે, કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે તેનો પછી દારૂ થાય છે, ને આખો દાડો પછી દારૂનો કેફ મેણો ને મેણો ચડ્યા કરે છે. નહીં તો આ પાંચ આજ્ઞાઓ મેં આપી છે તેની જાગૃતિ કેમ ના રહે? એમાં શું બહુ મોટી વાત છે? અને જાગૃતિ પણ બધાને આપેલી જ છે ને, પણ આ ખોરાકની બહુ અસર થાય છે. આપણે હવે ખોરાકનો ત્યાગ કરવાનો કયો નથી, એની મેળે જો ત્યાગ થઈ જાય તો ખરું. જેને સંયમ લેવો છે, સંયમ એટલે કે બ્રહ્મચર્ય પાળવું છે, તે ખોરાક વધારે લે તો તેને પોતાને અવળી ઇફેક્ટ થાય, પછી એને એ અવળી ઇફેક્ટના રિઝલ્ટ ભોગવવા પડે. જેને બ્રહ્મચર્ય પાળવું છે તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી તેલ ના લેવાય, દૂધે જરા ઓછું લેવું, પણ દાળ ભાત શાક રોટલી એ બધું નિરાંતે ખાવ, અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું, દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચડે, અને રાતે 3-4 કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.
આ સાયન્ટિસ્ટો કહે છે કે 6 કલાકની ઊંઘ હોવી જોઈએ.
તો આ ગાય ભેંસને પૂછી આવ કે તમે કેટલી વાર ઊંઘો છો, આ મરઘાને પૂછી આવ કે કેટલી વાર ઊંઘે છે. બ્રહ્મચારીને ઊંઘવાનું તો ના હોય, ઊંઘવાનું તો હોતું હશે. ઊંઘવાનું તો આજે મહેનત કરનારાઓ છે એ 6 કલાક ઊંઘે, એમને ઘસઘસાટ ઊંઘ પણ આવે. ઊંઘ તો કેવી હોવી જોઈએ કે આ ટ્રેનમાં બેસીને જઈએ છીએ ત્યારે 5-10 ચોકા આવી જાય કે બસ પતી ગયું, પછી સવાર થઈ જાય. આ તો બધો ખાધેલાનો મેણો ચડે છે તે પછી ઊંઘે પણ.
ખોરાકમાં ઘી ખાંડ કરાવે વિષય કાંડ.
ખોરાકે બહુ ઓછો ના કરી નાખવો, કારણ કે ખોરાક ઓછો ખાવ એટલે જ્ઞાન રસ આંખને લાઈટ આપે છે, એ જ્ઞાન રસ આ તંતુઓમાંથી જતો હોય, તે રસ પછી મહી ના જાય ને નસો બધું સુકાઈ જાય. જુવાની છે એટલે આમ ભડકના માર્યા ખોરાક એકદમ બંધ નહીં કરી દેવાનો. દાળ ભાત એ બધું ખાવ, એ તો જલ્દી પચી જાય એવો ખોરાક, અને પચીને પછી જે લોહી થાય ને એ લોહી જ વપરાશમાં આવે. રોજ કામમાં આવી જાય એટલું જ લોહી થયા કરે, એટલે આગળનું પ્રોડક્શન બધું હતું ને તે જૂજ થયા કરે.
દાદા, ચોખ્ખું ઘી હોય તો શું ખોટું?
ઘી હંમેશા માંસ વધારનારું છે, અને માંસ વધે એટલે વીર્ય વધે, એ બ્રહ્મચારીઓની લાઈન જ ન હોય ને. એટલે તમે જે ખોરાક ખાઓ તે દાળ ભાત કઢી એકલા ખાઓ, તોય ખોરાકનો સ્વભાવ એવો છે કે ઘી વગરે એનું લોહી થાય અને તે હેલ્પિંગ થાય, કારણ કે કુદરતે એવો નિયમ રાખ્યો છે કે ગરીબ માણસ હોય તે આવું બધું શું ખાશે, તે ગરીબ માણસ જે ખાય છે તે બધી એને શક્તિ મળી રહે છે ને. એવી રીતે આપણને આ સાદા ખોરાકથી બધી શક્તિ મળી રહે, પણ જે વિકારી છે એ ખોરાક ના હોવો જોઈએ. આ હોટલનું ખાઈએ એનાથી શરીરમાં ખરાબ પરમાણુ પેસે, તે પછી એની અસર આવ્યા વગર રહે જ નહીં. એને માટે પછી ઉપવાસ કરવો પડે અને જાગૃતિ રાખવી, છતાંય સંજોગવશાત બહારનું ખાવું પડે તો ખાઈ લેવું, પણ તેમાં પછી લાભાલાભ જોવો. તળેલા ભજીયા ખાવા કરતાં દૂધ પી લેવું સારું, બહારના પૂરી શાક કરતાં ઘરની ખીચડી પસંદ કરવી. આવડા નાના નાના છોકરાને મગસ ને ગુંદર પાક ને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે. એ બહુ વિકારી થઈ જાય છે, એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ. આ માલમલીદા ખાવાનું એ બધું સંસારીઓ માટે છે કે જેને બ્રહ્મચર્યની કંઈ પડી નથી. જેને બ્રહ્મચર્ય પાળવું છે તેનાથી તો માલમલીદો ના ખવાય, અને ખાવો જ હોય તો થોડો ખાવો કે જેને ભૂખ જ ખાઈ જાય. માલમલીદો ખાઈએ તો પાછું જોડે દાળ ભાત જોઈએ, શાક જોઈએ, એટલે પછી ભૂખ ખાઈ ના જાય. આ ખરાબ વિકારો આવવાનું કારણ જ આ છે, તેનાથી વિકારી ભાવ ઉત્પન્ન થાય. ભૂખ ખાઈ જાય ત્યાં સુધી વિકારી ભાવ ઉત્પન્ન ના થાય, ભૂખ ના ખાય ત્યારે પ્રમાદ થાય, પ્રમાદ થાય એટલે વિકાર થાય. પ્રમાદ એટલે આળસ નહીં પણ વિકાર. પૂદગલ હેરાન કરે એવી વસ્તુ છે, એ આપણો પાડોશી છે. પૂદગલ વીર્યવાન હોય ત્યારે હેરાન ના કરે, અગર તો બિલકુલેય આહાર ઓછો લે, જીવવા પૂરતો જ આહાર લે ત્યારે પૂદગલ હેરાન ના કરે. ખોરાકથી તો બ્રહ્મચર્ય અટક્યું છે, ખોરાકની બાબતમાં જાગૃત રહેવું જોઈએ. આ તો દીવડો સળગે એટલું જ ખાવાનું હોય, ખોરાક તો એવો લેવો જોઈએ કે મેણો જ ના ચડે, અને ઊંઘ એવી હોવી જોઈએ કે ભીડમાં બેઠા હોય પછી આમ ખસાય નહીં તેમ ખસાય નહીં, એવી ભીડમાં બેઠા બેઠા ઊંઘ આવી જાય તે જ ખરી ઊંઘ. આ તો ખોરાકનો મેણો ચડે છે તેની પછી ઊંઘ આવે છે. આ ખાધા પછી વિધિ કરો જોઈએ, સામાયિક કરો જોઈએ, થાય છે બરોબર ના થાય.
નાવાનુંય નોતરે નુકસાન.
આ નાહવાથી બધા વિષયો જાગૃત થઈ જાય છે. આ નાહવા ધોવાનું શેને માટે છે? વિષયી લોકો માટે જ નાહવાની જરૂર છે, બાકી તો જરા કપડું ભીનું કરીને આમ લૂછી નાખવાનું. જે બીજો ખોરાક ખાતો નથી તેનું શરીર કશું જ ગંધાય નહીં. એક મહિનાથી સિકનેસ હોય પછી વિકાર હોય છે
તો ન હોય,
ત્યારે એ સિકનેસ લાવવી.
પણ દાદા, લાવવી આપણા હાથની વાત નથી ને?
ત્યારે શું આપણા હાથની વાત? તો ભૂખ્યા રહે ચાર દાડા એટલે એની મેળે 20 દાડાની સિકનેસ આવે. ચાર દાડા ભૂખ્યો રહે પછી વિકાર ના હોય. ખોરાક ઓછો લેવાય એટલે ચાલ્યું, જીવવા માટે ખાય, ખાવા માટે જીવે નહીં. પહેલા રાત્રે નહોતો ખાતો તે દાડે સારું રહેતું તું કે અત્યારે સારું રહે છે?
દાદા, પહેલા બહુ સારું રહેતું તું.
તે જાણી જોઈને બગાડ્યું શું કરવા?
દાદા, ખાધા પછી 2-4 કલાકે પાછી ભૂખ લાગે તો બીજું બધું માગે.
પણ તે ખોરાક એવો લેવો કે ભૂખ લાગે નહીં. એવો શુષ્ક આહાર કે જેમાં દૂધ, ઘી, તેલ એવું બધું બહુ પુષ્ટિકારક ખોરાક બહુ ના આવે. આ દાળ ભાત કઢી ખાવું એ બહુ પુષ્ટિકારક ના હોય. આ કાળમાં તો કંટ્રોલ કરાય એવા સંજોગો જ નથી. દબાણ કરવા જાય તો ઉલટું મન વધારે કુદાકૂદ કરે, એટલે આહારી આહાર કરે છે એમ જવા દેવું. પણ તે પાછું તમને બ્રહ્મચર્યમાં નુકસાન ના કરે એટલું જરા જોવું. ખોરાકને માટે તમારે કંટ્રોલ કે ના કંટ્રોલ એવું અમારે કશું કહેવાની જરૂર નહીં. ફક્ત જો કદી વિષય મૂંઝવતા હોય, ઉદય કર્મનો ધક્કો વધારે લાગતો હોય, તો એણે ખોરાક પર કંટ્રોલ મૂકવો જોઈએ. પુરુષાર્થ એટલે બીજું તો શું કે તમારે ચંદ્રેશને કહેવું પડે. તમારે ચંદ્રેશ જોડે જુદાપણું રાખી વાતચીત થાય, કારણ કે આત્મા તો કશું બોલતો જ નથી. પણ મહી જે પ્રજ્ઞા નામની શક્તિ છે તે કહે છે કે જરાક ખોરાક ઓછો લેશો તો તમને ઠીક અનુકૂળ રહેશે. કારણ કે અહંકાર કરવા જાય તો અહંકાર જીવતો થાય. આ જ્ઞાન આપ્યું છે તેથી અહંકાર નિર્જીવ થયો છે. વધારે પડતું ખાવું નથી એવું નક્કી કર્યા પછી ભૂલથી ખવાઈ જાય તો તેને વ્યવસ્થિત છે કહેવું.
જીવવાનું ધ્યેય પ્રમાણે.
દાદા, દરેક કાર્યમાં નક્કી કરવું પડે. આમ વધારે ખાવું નથી એ નક્કી કર્યું પછી જાગૃતિ રાખી, એવી દરેક કાર્યમાં જાગૃતિ રાખવી પડે?
એ ઉપયોગ રાખ્યો એ જ જાગૃતિ. પ્રમાદ એટલે ખોરાક ખા ખા કર્યા કરવું, એટલે પછી બધામાં ઠેકાણું જ ના હોય. આખો દાડો જે આવે એ ઠોક ઠોક કરે. હું તો કેટલાય વર્ષોથી ના છૂટકે ખાઉં છું, અને માણસ માંદો હોય 3 દાડાનો, એને વિષય માટે કહે કે 50,000 રૂપિયા આપીશ તો કરે?
ના કરે, શક્તિ ના હોય ને.
આ બધું શક્તિ કરે છે, ખોરાક જ કરે છે આ બધું.
પૌગોલિક શક્તિ.
હા, આપણે 2-3 દાડા ખાધા વગર કાઢી નાખવા. સાધુ એવી જ રીતે કાઢે ને. આ ઉપાય, શક્તિ હોય તો વિષય કરે ને, ઉપાય તો કરવો પડે ને. એટલે મહિનામાં 2 વખત ભૂખ્યા રહેવાનું, 2-2 દાડા. એટલું તપ કરે એટલે પેલું તપ થઈ જાય. મહાવીર ભગવાને આ જ કરેલું ને, બધાએ આ જ કરેલું ને.
દાદા, આ નક્કીપણાને ટકાવી રાખવા માટે કોઈ ઉપાય નથી થતા.
આ ઉપાય
આપ કહો છો તોય માનસિક તૈયારી નથી થતી અંદરથી.
તો પછી અમે ક્યાં ના કહ્યું છે પૈણવાનું?
આપે તો કહ્યું નથી, પણ અમે જોયું છે ને. આવું પ્રાપ્ત થયા પછી તો હવે ભૂલ ના જ કરાય.
તો પછી ડિસાઈડ કર્યા પછી કશું અડે નહીં. ડિસિઝન કર્યું અને આપણે એવું ઢીલું બોલીએ તો ઉલટું ચડી બેસે. ગેટ આઉટ કહીએ તો થોડો ઘણો બહાર નાસી જાય, પછી પાછો ભેગો થઈને આવે તો ફરી ગેટ આઉટ કહીએ.
કંદમૂળ પોષે વિષયને.
દેખાદેખીનું બ્રહ્મચર્ય વ્રત ટકે નહીં, એટલે પછી જે કરવું હોય તે કરે. પણ હું તો ચેતવણી આપું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય.
દાદા, કંદમૂળ ન ખવાય?
કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે.
કંદમૂળ નહીં ખાવાનું જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે?
એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવા નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે ટકે, અને બ્રહ્મચર્ય ટકે એવો એનો સુંદર ખોરાક હોય. અબ્રહ્મચર્યથી બધી રમણીયતા જતી રહે છે, અને બ્રહ્મચર્ય પાળે તે રમણીય થાય, માણસ પ્રભાવશાળી દેખાય.
દાદા, અત્યાર સુધી અમે કંદમૂળ નહોતા ખાતા, જ્ઞાન લીધા પછી ખાવાનું શરૂ કર્યું, તો બાધારૂપ ના લાગે, દોષ ના લાગે?
કોને દોષ લાગે એમાં? એ ડિસ્ચાર્જમાં શાનો દોષ? આપણે આ બ્રહ્મચારીઓને દોષ લાગવા માટે નહીં, એમને તો એ ન ખાય ને તો એ પેલું વિષયનું જોર ઓછું થઈ જાય. એમને તો એ રક્ષણ માટે કરવાનું હોય, દોષને ને આને લેવા દેવા નથી.
આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું 1 પીસ આવે તો અનંતા જીવો હોય છે, એ જીવોને?
એ બધું કોને માટે છે? જેને બુદ્ધિ વધારવી હોય ને તેને માટે. એમાં આગ્રહી થાય તે ક્યારે દાડો વળે? અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે. આ જાણવાનું ખરું, અને બને એટલું ઓછું કરી દેવાનું.
બ્રહ્મચર્ય ડગે નહીં ગમે તે સંજોગમાં, સિન્સિયરિટી પ્યોરિટી દ્યો જગત કલ્યાણમાં, રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય દેઈને, રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય દેઈને, બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય દેય ધરી સમર્પિત આપને, હે જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો, જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો, બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને, જય જય હો રે દાદાજીનો, જય હો રે દાદાજીનો, જય હો રે દાદાજીનો।